તારીખ 11/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 211 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
બે પુત્રો ચાલ્યા છે, બે પુષ્કળ ચાલ્યા છે, આ પુષ્કળનો પત્ર છે. આગળ લખીશું. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, તે જ્ઞાની પુરુષની ચેષ્ટા અને વચનોને નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. શું કહે છે? સંયોગ અને વિયોગ પ્રારબ્ધ અનુસાર છે. પુણ્યયોગ હોય ત્યારે સંયોગ રહે છે. પુણ્યયોગના અભાવમાં સંયોગ નથી મળતો, એને અંતરાય કહે છે. અંતરાય થવાનું કારણ એ છે કે પોતે ચાહે છે છતાં સંયોગ નથી રહેતો. પૂર્વે કોઈએ કોઈ કોઈના એવા સંયોગમાં પોતે અંતરાય કરેલો હોય છે. બીજાને સંયોગ મળે એમાં બાધા કરવી, બાધા કરવાના પરિણામ થવા, કવિનો થવું પોતાના હાથની વાત નથી, પણ પોતાને પરિણામ થવા, એ પરિણામના ફળમાં પોતાને પણ સંયોગનો અંતરાય રહે છે, સંયોગનો અભાવ રહે છે. એવી સ્થિતિમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા નિરખવી, સંભાળવી અને વિચારવી, સહજ આમ થવું જોઈએ. અને અનુરાગ હોય તો સહેજ એમ થાય. એમની દશા નિરખવી એટલે વિઝ્યુલાઇઝ કરવી, એને સંભાળવી, સ્મરણમાં લેવી અને એના ઉપર વિશેષ વિચાર કરવો. તેમની ચેષ્ટા, ચેષ્ટા એટલે અંતર પુરુષાર્થ, એમની જ્ઞાન દશા, વિકરાગ દશા અને તેનો પુરુષાર્થ, તે અંગેનો પુરુષાર્થ, એ પુરુષાર્થને પણ નિરખવો, વિઝ્યુલાઇઝ કરવો, એને પણ સ્મરણમાં લેવું, એને પણ વિશેષ વિચારવું. વિચારવામાં એમ છે કે મારો આત્મા આ પ્રકારના પરિણામમાં કેવી રીતે આવે, અથવા મારો આત્મા તેવું પરિણમન કરવામાં, તે કરવાની દિશામાં કેવી રીતે આગળ વધે, એને વિચાર કરે છે. અને તેમના વચનો છે એને પણ સ્મરણમાં લેવા અને તેના ઉપર પણ વિચાર કરવો.
સમાગમ પણ અંતરાય સમાધાન નહીં કરવું.
હા, ઉસકા કોઈ ઓલ્ટરનેટિવ નહીં હૈ, ઇસલિયે સમાધાન તો નહીં રહેતા. પર સમાધાન નહીં રહે વો તો સ્વાભાવિક હૈ કે સમાધાન નહીં હોગા. ફિર ભી કરે ક્યા, તો સહેજ એસા ચલના ચાહિએ, સહેજ એસા ચલના ચાહિએ કે બાર બાર વો વિઝ્યુલાઇઝ હો જાય, ઉસકા સ્મરણ ચલતા રહે और उस पर विशेष विचार करें. वड़ी ते समागम ना अंतराय में शू शू थव जीए, शू शू करव जीए अथवा थव जीए. प्रवृत्ति ना प्रसंगों में पूर्ण समागम न मिलत हो त्यारे, प्रवृत्ति ना प्रसंग में एटले उदय प्रसंगों में जे प्रवृत्ति करवानी थाय तेमा અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. જાગૃતિ ઉદયમાં એકાકાર ન થવું, ઉદયમાં તીવ્ર રસ નહીં આવવો, જાગૃતિ રહેવી જોઈએ. ચેષ્ટા એટલે અંતર પુરુષાર્થ, જ્ઞાની પુરુષ નો અંદરનો જે પુરુષાર્થ છે એ આત્મામાં લીન થવાની ચેષ્ટા છે, પ્રયાસ છે. આપણે એમ કહીશું કે તમે આ કામ ન તમારાથી ન થયું, પણ કાંઈ તમે ચેષ્ટા કરેલી એટલે પ્રયાસ કરેલો. તો જ્ઞાની છે એની જ્ઞાન દશામાં ગુણો ઘણા છે, એ અનેક ગુણોને નિરખવા, અને એમાં એક મુખ્ય ગુણ છે પુરુષાર્થનો, અને એ ચેષ્ટા કરે છે. જ્ઞાની પણ પોતાના સ્વરૂપમાં લીન થવા માટે પ્રયત્નશીલ ઉદ્યમ બંધ રહે છે. એ અંતર પુરુષાર્થ કેવી રીતે કરે છે, કેવો થયેલો છે એનું પોતાને ઓળખાણ હોય એની અંતર પરિસ્થિતિ, એને પ્રત્યક્ષ જોયો હોય, પ્રત્યક્ષ હોય ત્યારે અંતર પરિણામ પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ. કેવી રીતે કોઈ તમારાથી મોઢું છો ફેરવી જાય છે ને કાંઈ ન બોલે, તમને અંતર પરિણામ નથી દેખાતું, તમારી સાથે સ્નેહ હોય, પ્રેમ હોય, ઘણા વખતે ન મળ્યા હોય, દૂર થી આવતા જોવે, એને કઈ બોલ્યા નથી, ચાલ્યા નથી, કઈ ચેષ્ટા કરી નથી, આંખો થી ખબર ન પડે, પરિણામ તો આપણે જોઈએ છીએ. આપણે જોઈએ છીએ બાળક સુધા જોવે છે, પણ બાળક ક્યાં ભાષા સમજે છે? બાળક તમારી ભાષા નથી સમજતો, પણ તમે ગુસ્સો થાવ તો એ મોટકા છે, એ પણ રોવા મંથ જ્ઞાની પુરુષ ના પ્રત્યક્ષ સમાગમ માં એમના જે ભાવ વાંચ્યા હોય એને નિરખવા, એનું સ્મરણ કરવું, અને એવા પરિણામ થવામાં, એવી દશા થવામાં, થવા માટેનો પોતાનો વિચાર કરવો, વિશેષ વિચાર કરવો કે હું આ દશા સમીપ કેવી રીતે જાઉં, આ દિશા મને કેવી રીતે આમાં આગળ વધો. એ પ્રકારે સંયોગ ન હોય ત્યારે પરિણામ થવું જોઈએ. અને બીજી બાજુ પ્રવૃત્તિનો પ્રસંગ આવે, ઉદય પ્રસંગ આવે ત્યારે જાગ્રત રહેવું જોઈએ. તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ નહીં થવી જોઈએ, કારણ કે એમ એક તો સમાગમ નું બળ નથી, એ વખતે સત્સંગથી જે બળ મળતું હતું એ બળ તો છે નહીં. એનો અર્થ શું કે સત્સંગથી બળ મળે છે, અને સત્સંગ નો ત્યારે એ બળ નથી મળતો. એક તો સમાગમ નું બળ નથી, બીજો અનાદિ અભ્યાસ છે જેનો ઉદયનો, ઉદય તરફનો અભ્યાસ તો અનાદિ નથી, એ સજાકાર પ્રવૃત્તિ છે, સજે સજા એવા પરિણામ થઈ જશે. જેથી જીવ આવરણ પ્રાપ્ત થાય છે, જેથી જીવને આવરણ તો પ્રાપ્ત થયેલું છે. કેવા કેવા ઉદય આવે છે કે ઘરનું કામ આવે, અનેક પ્રકારના ઘરના કામો આવે, જ્ઞાતિનું એટલે જ્ઞાતિનું કામ આવે, સમાજનું કામ આવે, સગા સંબંધીનું કામ આવે, કે બીજા તેવા કામોનું કારણ પડે, કોઈ પણ કારણ ઉત્પન્ન થઈ ઉદાસીન ભાવે, કેવી રીતે ઉદાસીન ભાવે રસ લઈ લેવું, ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણી પ્રવર્તન ઘટે છે. જો હું આમાં રસ લઉં, મારા પણ થાય, મારા પણ કરું, બંધાય છે. વસ્તુ છે પ્રતિબંધ રૂપ જાણી પ્રવૃત્તિ કરવી ઘટે. બહુ સાવધાનીથી ઉદાસીન થઈ જતી તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. બહુ કરતા એમ કરવામાં શું કરવું મુખ્યતા ના આપે. ઉદયને ક્યારેય મુખ્યતા ના આપે. કોઈ પણ ઉદય આવે એને ગૌણ કરી નાખે. મારા આત્માથી કોઈ અતીત નથી. કે જેથી હું મારા આત્માનું નુકસાન કરીને હું ઉદયમાં ડૂબી જાઉં. મારા આત્માથી કોઈ અધિક નથી. મારા આત્માને જે મને શાંતિ અને સુખ મળે એવું તો શાંતિ અને સુખ ક્યાં મળવાનું નથી. અધિકતા કે મુખ્યતા શા માટે આપવાનું કારણ શું છે? કઈ કારણ નથી. ત્યાં તો આકુલતા થવાની છે. પ્રવૃત્તિ છે નુકસાન કરે જ, ઉદય નુકસાન કરે જ એવો અભિપ્રાય બાંધી રાખવો નહીં. આત્માર્થી અને જ્ઞાની પુરુષ બંનેનું વલણ એવું હોય છે કે જે ઉદય આવે એને આત્મ કલ્યાણ બાજુ વાળી લે. એનું વલણ એવું થઈ જાય છે. પછી વાંધો જ નહીં ને ગમે તે ઉદય આવવાની. અનુકૂળ પ્રતિકૂળતા અને મારે કઈ સંબંધ નથી. એને આત્મ કલ્યાણ બાજુ કેમ વાળી લેવો એ આપણે કરવું જોઈએ. પછી વાંધો નથી. પછી ઉદયથી ગભરાવાની જરૂર નથી. બસ એ તો આત્મકલ્યાણ જેને કરવું છે ને એ ધ્યેય બાજુ જેને વળવું છે એ બધા બધી ચાલે એમ જ ચાલશે. આપણે જ્યાં જવું હોય એ બાજુ જ વળીએ. ભલે ને વિચાર ગમે તે ચાલતા હોય પણ ઓટોમેટિક પગ કઈ બાજુ જવાના? એ બાજુ જ્યાં જ્યાં જવું છે એ બાજુ ચાલવાનું. એમ ચાલ પરિણામ તો એ ચાલ છે, ગોઠવાઈ જાય છે ધ્યેય બાજુ. બે હાથમાં લાડુ એટલે કે જ્ઞાની અંદર વળે તો આત્મામાં જાય, બાકી લાડુ આવે તો એના પર વળે. બે હાથમાં લાડુ કારણોને એટલે ઉદયને મુખ્ય કરીને કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત ન થાય અથવા પ્રવૃત્તિમાંથી છૂટી ન શકાય. એમ
જાણી
મુક્ષ રૂપે લઈએ એવો પ્રયાસ સાધના થઈ જાય. કમ સે કમ પ્રયાસ કરે પ્રયાસ કરકે સક્સેસ હો ગયા જ્ઞાની હો
ગયા.
મુજબ પ્રતિબંધ હોય તો રસ્કા હૈ. રસ નહીં દે તો કોઈ આપત્તિ નહીં. લગતા ઉલતા પ્રતિબંધ રસ્તા ખેડાય ખેડાય જીતું જાગૃતિ ઉતના છે તો ક્યાં હૈ. અગર આપ સિસ્ટમ સે ચલો પરિભ્રમણ કે યોજના સે લેકર કે પૂર્ણતા કા ધ્યેય કો લેકર કે સ્વરૂપ કી અત્યંત ઉત્કૃષ્ટ ભાવના કો લેકર કે પરિણામ કા અવલોકન થી જાગૃતિ કો લેકર કે ત્યાં તમે બરાબર વ્યવસ્થિત રૂપે આગળ બઢતે રહો. કે પરિણામ માં ગડબડ નહીં બની.
એક કાંતો
उन्होंने लगा नहीं हो उस क्रम से आगे बढ़े तो कोई चिंता का कारण नहीं है, निश्चिंत हो आप। अगर उसके पहले तो जो काम करने को जाएगा वो बनने वाला नहीं है, कैपेसिटी नहीं, काम करने की क्षमता नहीं है, उतनी क्षमता अभी भी आई नहीं, क्या करें, तो उसके क्रम से चलना चाहिए। विषय समागमों अंतराय रहे त्यारे केवा परिणाम थवा घटे एना ऊपर मार्गदर्शन आए पछी हवे पछीना पोस्टकार्डमां विषय थोड़ो बदले छे कि आत्माने भिन्न भिन्न प्रकारनी कल्पना वडे विचारवामां લોક સંજ્ઞા ઓક સંજ્ઞા ને અસત્સંગ એ કારણો છે કે આત્માને કલ્પનાથી વિચારવામાં અને આત્માને જ્ઞાનમાં લેવામાં ફરક છે। ફરીથી આત્મા સંબંધી આપણે જે કાંઈ વાંચ્યું શ્રવણ કર્યું પછી એના ઉપર વિચાર ચાલે ત્યારે એમાં એક કલ્પનાનો પ્રકાર પણ ઉત્પન્ન થાય છે। જો યથાર્થ પ્રકારે સ્વરૂપ જ્ઞાન કરવાની જિજ્ઞાસામાં જીવ ન રહે તો અનેક પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારે વિચારતા વિચારતા એક કલ્પના કરશે જીવ। કલ્પના એ ચડશે, વિકલ્પે ચડશે, વિકલ્પના એ ચડશે, પછી ભલે એમ કર્યું તું નાય તું નાય તું નાય તું કલ્પના એ ચડશે ત્યારે કૃપાળુ ગુરુએ એ વિષયની અંદર બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું છે કે એમ શા માટે છે કે મુક્ષુજી આત્માનું શ્રવણ કરે છે, આત્મસ્વરૂપ વિશે શ્રવણ કરે છે, આત્મસ્વરૂપ વિશેના શાસ્ત્રોનું વાંચન કરે છે, પછી એને કલ્પના શું કરવા થઈ ગઈ? કહેનારો તો વાસ્તવિક આત્માને જ્ઞાનમાં લઈને લક્ષ્મણ લઈને નિરૂપણ કર્યું છે, કેટલું કરી દો ને દિવ્યભૂમિમાં આત્મસ્વરૂપ હથેળીમાં બતાવે એ રીતે બતાવે છે પાણીમાં, છતાં અનેક જીવોને કલ્પના થઈ અને અન્ય બધો લીપતી થાય છે। તો એમ થવાના કારણમાં લોક સંજ્ઞા છે, ઓગ સંજ્ઞા છે અને અસત્સંગની રુચિ છે। આ ત્રણ પ્રકારના પરિણામ જેના હોય તેને આત્મસ્વરૂપ શ્રવણ કરતા વાંચન કરતા વિચારતા કલ્પના થઈ જશે। લોક સંજ્ઞા લોકોની મુખ્યતા સમાજની મુખ્યતા જેને સમાજ પ્રતિબંધ કહીએ છીએ લોકોની મુખ્યતા કહીને તે આત્મકલ્યાણનું ગૌણ કરે, આત્મકલ્યાણને ગૌણ કરે છે, લોકોમાં સારું દેખાવું છે જો ને, લોકોની નજરમાં સારું રહેવું છે એને લોક સંજ્ઞા કહે છે। કે આત્મ સ્વરૂપને સાંભળે વાંચે વિચારે એમાં ત્રીજી કલ્પના થઈ જશે, એનું જ્ઞાન એવા વિપર્યાસને ભજે ભજી લેશે લોક સંજ્ઞાના કારણે। લોક સંજ્ઞા છે એને લઈને અન્યથા વિકલ્પ થશે, જેવું આત્મ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં નહીં આવે બીજી રીતે એની કલ્પના થઈ જશે। લોક સંજ્ઞાનું જ્ઞાન ઉપર રિફર્કેશન શું આવે? આ એક પ્રશ્ન કરીએ તો કે જ્ઞાન છે એ વિકલ્પે ચડે, લોકોની નજરમાં સારા દેખાવાનો અભિપ્રાય એ જ્ઞાનને વિપરીત કરે છે, જ્ઞાનમાં વિપરીતતાને ઉત્પન્ન કરે છે, એ વિપરીતતા સ્વરૂપ વિષયક વિપરીતતા છે। તમે પૂછો એમ કેમ થાય? તો ખરેખર તો હું જેવો છું તેવો છું કે લોકોના સર્ટિફિકેટ થી હું આવું છું. હું કેવો છું કે મારા સ્વરૂપે જેવો છું એવો છું, સિદ્ધ સ્વરૂપે છું. કેવો છું? સિદ્ધ સ્વરૂપે છું સાક્ષાત. છતાં હું એવી કલ્પના કરું કે આ લોકોની નજરમાં મારું સ્થાન, મારી આબરૂ, મારું મૂલ્યાંકન એની નજરમાં બરાબર નથી સારું. તો હું મને મારા સિદ્ધ સ્વરૂપનું મને કેવી રીતે જ્ઞાન થાય, જ્ઞાન કેવી રીતે થાય? ત્યાં ભલે એ વખતે ઉપયોગ એવો નથી, પણ અભિપ્રાય શું છે એ તપાસ કરવાનો છે, ઉડે જવાનો છે. અભિપ્રાયમાં શું કહ્યું છે ત્યારે એવો વિકલ્પ આવે કે આની નજરમાં હું આવો દેખાવતો થાય. લોકસંજ્ઞાનું સૌથી વધુ જોખમ વક્તાને છે, શ્રોતા કરતા છે. હું તમને ન ખબર એકદમ વતા નથી, ક્યારેક વતા ફતા હશો તો ધ્યાન રાખી દેવું, જોખમ સંભાળી લેવું, પકડી લેવું. શું? બીજાને સમજાવવામાં, બીજાને કહેવામાં, જેને તમે કહો છો એની નજરમાં હું કેવો દેખાઉં છું એવો વિકલ્પ સ્વપ્ને નહીં આવવો જોઈએ. જાણતા તો નહીં, સ્વપ્ને પણ નહીં આવવો જોઈએ. લોકોની ઉપર છાપ પાડવા માટે કદી કોઈ વાત થવી નથી, કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ, કોઈ ચેષ્ટા ન થવી જોઈએ. એવી રીતે સ્વતંત્રપણે તમે તમારું જીવન જીવો. લોકોને આમ દેખાય એમ જીવવું તે પરતંત્રતા છે. બીજાની અપેક્ષામાં તમારે તમારું નિરપેક્ષ સ્વરૂપ છે એને સ્વીકારવાનો તમે નિષેધ કરો છો. એમ પરિસ્થિતિ શું થાય, થોડું સાંભળ્યું વાંચો સમજો કે બીજાને કહેવા માંડે. વિદ્વાન હતા, મોક્ષ માટે આ ઉતરેલા, તો આશાસ્પદ પ્રસંગ છે. થોડો આપણે તો ટૂંકી પોઈન્ટ વિચારવા, તબિયત બરાબર નહોતી એટલે રાત્રે ઊંઘ નહોતી આવતી. મુશ્કેલ હતા દીકરા બધા, બધા સભ્યો એક દીકરો એમને આ રૂમમાં સાથે સૂતો હતો, વિદ્વાન નિશા. ઓલા છોકરાને તો ઊંઘ ટાઈમ થાય એટલે આને ઊંઘ આવતી નહોતી. મેં જડાઈ ગયો કેમ મને ઊંઘ નથી આવતી, જરાક તબિયત બરાબર નથી લાગતી. તમે શું કરશો? મેં તો મને પ્રશ્ન પૂછ કે હું તેને જવાબ દઉં કે ઉપનિષદ બની જાય છે. બહુ ચોખ્ખું કહ્યું છે, ગમે એટલા સાંભળનારા હોય ને કદાચ અમે કોઈ ઉપદેશક નથી, અમે કોઈ ઉપદેશક નથી. આપણે સાથે બેસી અમને શું કરી દઈશું બસ, અમે કઈ ઉપદેશક નથી. તમને ઉપદેશ આપવા આવ્યા નથી. હા, એક કેમ કે ઉપદેશકનું ગુણસ્થાન છઠ્ઠું છે, આમ તો તેરમું છે સર્વજ્ઞનું, પણ બહુ મોટું નીચે ઉતરું તો છઠ્ઠું છે. મને ઉપદેશક ખાવાની ના પાડી છે, મને હું શું તમારે પછી નહીં ના પાડે છે. એટલા માટે જ્ઞાનીને ના પાડે છે કે જ્ઞાની છે એ ગ્રસ્ત દશામાં છે, અને ગ્રસ્તને યોગ્ય બધા પરિણામ છે. ગ્રસ્તને યોગ્ય બધા ઉદય છે, એની પ્રગતિ છે, એની પ્રકૃતિ બધે ખાય છે. બીજાને કેટલો શંકા કરશે તો ઉપદેશ તો આમ દે છે, નહીં તો પોતે આમ કરે છે. મેં તમે ચોખ્ખો તમે બોલ હું ઉપદેશક નથી. પ્રથમ કરો એ બીજી વાત છે, પણ હું કઈ ઉપદેશક માત્ર તમારે આમ કરવું એવું કોઈ જ નહીં કહેવાનું કે તમે આમ કરો તેમ કરો, એ વાત નહીં. સમજો અને સમજણને તમારી સમજણને તમારે પરિણામમાં લાગુ કરીને મુક્તિના માર્ગ પરથી આગળ વધો, બીજા પ્રયત્ન કરો. એટલું એટલી સમજણ કરવાની વાત છે સત્સંગમાં. બીજું કાંઈ ઉદ્દેશ નહીં, આ ત્યાગ કરો, આ છોડી દો, આ ફલાણું કરો, એ કાંઈ
જાગૃતિ રખના જરૂરી હૈ કે હમ પરિણામ કરકે બોલ રહે હૈ એસે બોલ.
પરિણામ કે પ્રયાસ બિના તો એસ પ્રકાર સે બાત ભી નહીં જાણના ચાહિએ, અપના પ્રયાસ હોના ચાહિએ થોડા બહોત ભી. આપણે તો શું વિચાર કર્યો, લોક સંજ્ઞામાં ન આવવા એના માટે ઉદ્દેશક પણ છોડી દેવું. મારી આમ સમજણ છે, મારી સમજણ, મારી પાસે એનો કોઈ આગ્રહ પણ નથી, અને આ સમજણ મારા આત્મકલ્યાણ માટે છે. શું તમને સારી લાગે તો સારી વાત છે, ન સારી લાગે તો મારે શું, મારે શું, હું તો મારા માટે સમજો છું. તો લોકસંજ્ઞામાં ન હોય, આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં, એવો વિચાર થઈ જવામાં લોકસંજ્ઞા એ કારણ છે. એ પોગ સંજ્ઞા, પોગ સંજ્ઞા એટલે પ્રયોગ વગરની સમજણને ઓગ સંજ્ઞા કહે છે, અથવા સમજણ પહેલા જે હોય છે એ બધી ઓગ સંજ્ઞા હોય છે, અને જ્યારે એ સમજણને પ્રયોગના સરાણે ચડાવવામાં આવે, પ્રયોગની સરાણે એ સમજણને ચડાવવામાં આવે ત્યારે ઓગ સંજ્ઞા છૂટીને વાસ્તવિક સમજણ થાય. કેવી રીતે કે રોટલી બનાવવામાં વરણા ઉપર વેલણ ફેરવવું, એ ઓગ સંજ્ઞા છે, અને ફેરવતા ફેરવતા કેવી રીતે ફેરવવાનું જ્ઞાન થાય એનું નામ, એ પ્રયોગથી જે જ્ઞાન થાય એમાં ઓગ સંજ્ઞાનો નાશ થાય અને વાસ્તવિક. એમ પહેલું જ્ઞાન ઓગ સંજ્ઞા એ થાય છે, અને એ ઓગ સંજ્ઞામાં કલ્પના હોય છે, એટલે નિશ્ચય ન કરવો કે આત્મા આવો છે. આત્મા જ્ઞાન સ્વરૂપે છે એવી તમારી ઓગ સંજ્ઞાની સમજણ સાચી, પણ વાસ્તવિક નહીં, યથાર્થ સાચી નહીં. યથાર્થ સાચી ક્યારે, કે તમે જ્ઞાન સ્વરૂપે આત્મા છો એવું તમારું વર્તમાન જ્ઞાનને પકડીને અનુભવ કરવાનો પ્રયત્ન અને પ્રયોગ કરો ત્યારે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ સમજણ તો ઠીક છે, એ સમજણ સામે કઈ વાંધો નથી, પણ એની ઓગ સંજ્ઞા સામે વાંધો છે. તો કે શું કરવું જોઈએ, હું જ્ઞાન સ્વરૂપી છું એવું મારું પરિણમન પ્રયોગાત્મક પણે થાય ત્યારે એ સમજણ યથાર્થ. ત્યાં સુધી ઓગ સંજ્ઞા, ઓગ સંજ્ઞામાં કલ્પના થાય. જ્ઞાન સ્વરૂપ એટલે કેવો, કે કઈ ને કઈ કલ્પના કરે, પણ જ્ઞાન ના પરિણમન ને પકડીને અનુભવવાનો પ્રયત્ન કરે ત્યારે એને જ્ઞાન સ્વરૂપે આત્મા કેવો એ સમજાય. હા, ચોક્કસ ખ્યાલ આવે, શું કરવાનું આવે, ખ્યાલ એટલા માટે આવે કે જ્ઞાન ભિન્ન રહે છે. જ્ઞાન સ્વરૂપ છે એટલે શું, ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે એટલે શરીરમાં વેદના થાય એટલે તરત ખબર પડે, આદિ વ્યાધિ ની ઉપાધિ આવે એટલે તરત ખબર પડે જુદો રહેશ કે ફરી જશે, ખબર કેમ ન પડે. આ તો ચમત્કારિક વસ્તુ છે, આત્માની તાકાત કેટલી બધી, શક્તિ કેટલી આત્માની, જબરજસ્ત શક્તિ વાળો પદાર્થ છે. એ બાજુ જરાક હાલે ને ત્યાંની હવામાં શાંતિ ઉભી થાય. આત્મા છે તે ચંદનવન છે, શું કીધું છે, આત્મા છે તે ચંદનવન. શાંતિ નું શીતળ સરોવર છે, એની નજીકમાં આજુબાજુમાં પણ શાંતિ જ દેખાય, ઠંડક વ્યાપેલી હોય, એટલું મોટું જળાશય હોય તો આજુબાજુમાં પણ ઠંડક હોય, ખબર છે. બહુ મોટા જે જળાશય હોય છે એની આજુબાજુના બહુ મોટા એરિયામાં ગ્રીનરી બહુ સારી હોય છે. તો એનું શું કારણ? કે જે તળિયાનું પાણી છે એ ચારે બાજુ અંદર પ્રસરતું હોય છે. પાણી તો રસ્તો કરે, ટાંકી બનાવો તો લીક થઈ જાય છે. સિમેન્ટની ટાંકી લીક થાય છે તો ત્યાં તો કઈ નીચે તો સિમેન્ટ કોન્ક્રીટ છે નહીં તળિયામાં. તો પાણી ચારે બાજુ રસ્તો કરીને અંદર જતું હોય છે. અને જે ઝાડવાઓ નીચે હોય એના મૂળિયા એ પાણી ખેંચે. એટલે આજુબાજુના એરિયામાં વગર પાણી પાસે ગ્રીનરી સારામાં સારી હોય છે. અમેરિકામાં 5 મોટા સરોવર છે, બહુ મોટા સરોવર છે. આ શિકાગોની બાજુ છે ને, બહુ મોટા 5 બહુ મોટા 5 સરોવરો છે. બહુ સેંકડો માઇલના એરિયામાં છે. ત્યાં પાણીની તંગી જ નથી હોતી ને ત્યાં કોઈ જે વનસ્પતિજન્ય પેદાશ છે એની કોઈ તંગી હોતી નથી. ઉલટાની ખેતી કરવાના ના પાડવી પડે, ભાવનો ઘટી જાય એટલે એના પૈસા દે. આ વખતે તમારા ખેતરમાં ખેતી ન કરો તો આટલા પૈસા દેવામાં આવે, નહીતર નાખી દેવું પડે એને ચડી જાય. પાણીની છૂટ, એનું કારણ શું? પાણીની છૂટ. એક સરોવર મેં જોયું હતું, કાંઠેથી નીકળ્યા હતા, કિનારા ઉપર રોડ હતો ત્યાંથી. તમે લોકો શિકાગો ન થાય, કિનારો જ ન દેખાય આપણને. જેવા દરિયામાં કિનારો ન દેખાતો ને, કહેવાય સરોવર પણ દરિયા જેવો, પણ સામે કોઈ કિનારો દેખાય જ નહીં. પાણી 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 માયેલો શું કઈ પાણી છે. આ દરિયો છે પણ આ દરિયો નથી, આ તો સરોવર છે મીઠા પાણીનો. એવા મોટા 5 સરોવર છે. કહેવાનો મતલબ શું છે? કે જે અનંત શક્તિ વાળો આત્મા છે એની શાંતિની તો કોઈ વાત થાય એવું નથી, પણ એની વાત કરતા શાંતિ થાય એવી એની તાકાત છે. વાત સાંભળતા શાંતિ થાય અને એની વાતમાં અશાંતિનો નાશ થઈ જાય, એટલી બધી શક્તિ છે. એ પેલા ઓગ સંજ્ઞા છે, ભાવભાષણ પેલા ઓગ સંજ્ઞા છે. અને અસત્સંગ, જેને સત્સંગની રુચિ નથી અને સત્સંગ નથી એવા પ્રસંગોની રૂચિ છે, પછી ભલે કુટુંબનો સંઘ હોય, દુકાનના નો સંઘ હોય, સમાજના માણસોનો સંઘ હોય, એ આત્માને વિચારી નહીં શકે, યથાર્થપણે નહીં વિચારી શકે. તેથી એ કારણોમાં ઉદાસીન થયા વિના, આ ત્રણેય કારણોમાં ઉદાસીન થઈ જવું એટલે રસ ન લેવો. તે સિવાય લોક સંબંધી જપતપાદી ક્રિયા, લોક સંબંધી એટલે સંપ્રદાયમાં ચાલતી, એમાં કાંઈ દમ નથી. નિસત્વ છે, એવો શબ્દ વાપર્યો છે, નિસત્વ એવી લોક સંબંધી જપતપાદી ક્રિયા, જળ ક્રિયા, પ્રતિક્રમણ લઈને બેસી જાય, સામાયિક લઈને બેસી જાય, ઉપવાસ કરીને બેસી જાય, શું પરિણામનું કોઈ ઠેકાણું હોય નહીં, એમાં કઈ સત્વ નથી. એવી જે લોક સંબંધી જપતપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ તો નથી, પણ પરંપરાએ પણ મોક્ષ નથી. એમ કરતા કરતા આગળ ઉપર મોક્ષ થાય એ પણ સંભવિત નથી. એમ માયના વિના, એવો નિશ્ચય કર્યા વિના, નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ, નિસત્વ એવા અસત શાસ્ત્રો, જે શાસ્ત્રોમાં યથાર્થપણે આત્મ સ્વરૂપનું નિરૂપણ નથી, તે બધા અસત શાસ્ત્રો છે, સત્શાસ્ત્રો નથી. સત્સ્વરૂપના અનુભવપૂર્વકનું નિરૂપણ હોય તે સત્શાસ્ત્ર, કલ્પનાએ લખેલા તે બધા અસત શાસ્ત્રો. જ્ઞાની પુરુષ ના લખેલા ગ્રંથો જ વાંચવા અજ્ઞાની નું નહીં, કેમ કે અર્થશાસ્ત્ર છે, લેખકો તો ઘણા હોય, એને કઈ વાંચવાની જરૂર નહીં. એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જેને અનુભવ ન હોય, એ ગમે એવા ત્યાગી દેખાતા હોય, ગમે એવા જ્ઞાન ના સૂક્ષ્મ વાળા દેખાતા હોય, એને ગુરુ તરીકે ન ધારવા. નિસત્વ એવા અસદગુરુ જે આત્મ સ્વરૂપ ને આવરણ ના મુખ્ય કારણો છે. શું કીધું? આત્મ સ્વરૂપ ને આવરણ આવશે ઉલટા. આત્મ સ્વરૂપ નો અનુભવ તો નહીં થાય, પણ અનુભવ ને આડે આવરણ આવશે, એ મુખ્ય કારણો છે. તેને કેવા સમજવા, કેવા જાણવા? સાક્ષાત આત્મઘાતી જાણવા. કેવા જાણવા? એ શાસ્ત્રો અને એ ગુરુ ને સાક્ષાત આત્મઘાતી જાણવા. અહીંયા કઠોર શાસ્ત્ર નો પ્રયોગ કર્યો. કૃપાળુ દેવની ભાષા બહુ જ મધુર હતી, પણ જરૂર પડે ત્યારે કરુણાથી કોઈ કઠોર શબ્દ નો પણ પ્રયોગ કરતા, એમાં પણ એમની નીતરતી કરુણા સમજવી. કેવી નીતરતી કરુણા? એને આત્મઘાતી જાણવા. જેમ ઝેર છે એ અજાણે ખવાય તો પણ મરી જવાય, જાણી જોઈને ખાય તો મરે જ, પણ અજાણે ખાય તો પણ મરી જાય. એમ અસત શાસ્ત્ર અને અસત ગુરુ નો અજાણે સંકર તો મરી જાય, મરી જાય તો પરિભ્રમણ વધી જાય, બીજું કઈ ન થાય. સાચી ભાવના છે, સાચી રીતે એટલે સાચી ભાવના છે ને, હે? તો એની ભાવના વિરુદ્ધ કઈ વાતાવરણ વગર રહી, તરત ખબર પડે એની ભાવના ને ઠેસ વાગે. મારી આત્મભાવના ને આત્મકલ્યાણ ની ભાવના ને અહિયાં પોષણ મળતું નથી, તરત ખબર પડે, માફ ખબર પડે. એનો આત્મા જ અંદર થી બોલે, નહીં 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 નહીં, આમાં ગડબડ છે. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો, ભાવભાષણ થવું, ઓળખાણ થવું બહુ દુર્લભ છે. લોકસંગનાથી દૂર રહેવું, પોકસંગના ટાળવા માટે પ્રયોગ કરવો, સમજણને પ્રયોગમાં ઉતારવી ચાલતા ઉદયમાં, અને અસત્સંગનો ત્યાગ કરવો. એક લોક સંબંધી રૂઢિગત ક્રિયામાં ક્યારે ઉતરવું નહીં. રૂઢિગત ક્રિયા ક્યારેક ગણાય કે તમે એને રૂટીન બનાવી નાખો, ત્યારે પછી સત્સંગ હોય કે પછી ભલે ને ટેપ સાંભળતા હોય તમે ગુરુદેવ, પણ જો તમે એને રૂટીન બનાવી નાખો ત્યારે જળ ક્રિયા થઈ જશે. કેમ કે તમારો ઉપયોગ ક્યાંય જશે, તમે બેઠા હશો સાંભળવા, ઉપયોગ કઈ ઠેકાણો નહીં, કેમ કે રૂટીન થઈ ગયું હોય તો રોજ એક કલાક સાંભળી લેવું, સાંભળી લેવું એટલે પટાવવું એક કામ, જાણે એ કામ પતાવી નાખ્યો. એમ આ ઘણો ફેર, બહુ સરસ પ્રશ્ન છે. નિયમિતપણું તો એટલા માટે છે કે પોતાને અનિયમિતપણે પ્રવૃત્તિ કરતા આળસ અને પ્રમાદ આવવાનો સંભવ છે. જે માણસ કાર્યક્ષમ હોય, એબિલિટી વાળા હોય, એ હંમેશા નિયમિત રહે. નિયમિતતા છે એને સમયની પર્ટિક્યુલર સમય એને કહે છે ને, જે કાર્યની નિયમિતતા છે, સમયની જે નિયમિતતા છે, એમ કે ગુરુદેવ જો બધા કામમાં બહુ નિયમિત ફંક્શન. પંક્ચ્યુઆલિટી ઓફ ધ ટાઈમ ઇઝ અ સાઇન ઓફ એફિશિયન્સી. અને નોન પંક્ચ્યુઆલિટી ઓફ ધ ટાઈમ ઇઝ સાઇન ઓફ ડેફિશિયન્સી અથવા અનએફિશિયન્સી. એની ડેફિશિયન્સી બતાવે છે, કાર્યક્ષમતાની ડેફિશિયન્સી બતાવે છે. અનએફિશિયન્ટ માણસ એફિશિયન્ટ નથી. એફિશિયન્ટ માણસ હોય પંક્ચ્યુઅલ જ હોય, એનું એક નિશાની છે, લક્ષણ છે. એટલે એની સાથે એનો સંબંધ છે, કાર્યક્ષમતા સાથે નિયમિતતાનો સંબંધ છે. રૂઢિગતપણું છે એ જુદી વસ્તુ છે. આ છે અને કાર્યક્ષમતા સાથે કાંઈ સંબંધ નથી. એને તો એક કલાક જળ ક્રિયામાં આવડાવી જોયું છે. સામે કીધી કે એક કલાક ઘડી રહ્યા લઈને બેસી જા, તો પ્રવચન સાંભળવા બેસી જા. બધું કે જેને જેની રુચિ છે એને એ પછી ચાઇલાજ કરે. કેમ કે તમે એક કલાક જ આપણો સુખદ સંચાલે છે નિયમિત રીતે, એટલે ટાઈમ જો વસ્તુ છે તો બંધ કરી દેશો બરાબર. પણ તમારા પરિણામને ક્યાં તમારે પાબંદી છે? તમે જે સાંભળ્યું, તમને જે રૂચ્યું, એ પછી ચાલ્યા કરે, એને ટાઈમ થોડો છે. આ તો સામૂહિક ફંક્શન હોવાથી એમાં નિયમિતતા જરૂરી છે. જો એમાં નિયમિતતા જાળવામાં ન આવે તો બધા તો એક સરખી યોગ્યતાવાળા હોય ને, પરિણામ બગડવાના શરૂ થાય. પરિણામ બગડવાના શરૂ થઈ જાય. એટલે કોઈ એમ કહે છે મારે તો એવું જરૂરી કામ હતું, મારે તો નુકસાન ત્યાં ચાલુ થઈ ગયું, મારા પરિણામ અહીંયા કેવી રીતે કરીએ પછી? એટલે સામૂહિક જે વાત છે એ તો નિયમિત જ રહી છે. પછી પોતાને વ્યક્તિગત રીતે એ જ અંદરમાં ચિંતન, એ જ ઘૂંટણ, એ જ મનન, એ જ બધું જે ચાલ્યા કરે એને કોઈ ટાઈમનો પ્રશ્ન નથી. એમાં તો તમારા રાત દિવસનો પ્રશ્ન નથી. પથારીમાં પડો ને ચાલે, ઊંઘમાં ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા એને ક્યાં ટાઈમનો સવાલ. ચિંતાઓ ચાલે છે, ક્યાં ઊંઘવા દે છે? ચિંતા ઊંઘવા દે બસ કરે તો આ પરિભ્રમણની ચિંતા લાગુ પડી હવે. એવી વાત છે. શું કહે છે કે આ રીતે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાબાને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો સ્વરૂપનો નિશ્ચય કરવા માટે, સ્વરૂપને ઓળખવા માટે આપણે આ બધું મહેનત કરીએ છીએ. એમાં નુકસાન થવાને જે પરિસ્થિતિ છે એટલે ડેન્જર પોઈન્ટ છે, ત્યાં લાલ સિગ્નલ મૂકે છે, રેડ સિગ્નલ મૂકે છે. કૃપા જો ભાઈ આટલી આટલી બાબતોમાં માટે ધ્યાન રાખજો. લોકસંજ્ઞાએ ન ચડાય, ઓકસંજ્ઞાએ ન ચડાય, અસત્સંગ ન થાય, અસદગુરુનો સંગ ન થાય, અસત્શાસ્ત્રોને ન વંચાય, આ બધું ધ્યાન રાખજો. એટલે મોટું નુકસાન આવી પડશે. આત્મ સ્વરૂપનો નિશ્ચય, જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. બહુ દુર્લભ છે નહીં, અત્યંત દુર્લભ છે. નાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. બહુ સરસ વાત કરે છે કે જ્ઞાની સ્વરૂપના વચનો છે એ પ્રગટ આત્મ સ્વરૂપને કહેનારા છે, અથવા તો આત્મ સ્વરૂપને પ્રગટપણે બતાવનારા છે. જ્ઞાની પુરુષના વચનો કેવા છે કે અપ્રગટ એવું જે આત્મ સ્વરૂપ એને પ્રગટપણે બતાવનારા છે. એ વચનોની પણ જ્યારે આત્માને અસર નથી થતી, એનું કારણ શું? કે ઉપરના કારણોને સેવે છે. કા લોકસંજ્ઞાને, કા ઓકસંજ્ઞાને, કા અસત્સંગને, કા અસદગુરુને, 66 શાસ્ત્ર નાની પુરુષ ના વચનો એને અસર નહીં કરે, કેમ કે પરિણતિ ઊંધી થઈ ગઈ છે, એ પરિણતિ ને લઈને એને અસર નહીં થાય. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, પછી આગળ એ જ વિષયને બીજા પુષ્કળમાં વધારે સ્પષ્ટ કરે છે, બહુ સરસ વાત કરે છે કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવાને યોગ્ય નથી. આ પત્ર વાંચ્યો હતો રાજકોટના જ્ઞાન મંદિરમાં, રાજકોટ 3 દિવસ પછી જ્ઞાન મંદિરમાં આપવા ગયો. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર બહુ સરસ, ત્યાં મંદિર સારું ચાલે. આ પત્ર લીધો હતો, એને ટેપ થઈ ગયેલા છે પ્રવચનો, અત્યારે ત્યાં ભાવનગરમાં એને પેપર ઉપર ઉતારે છે, ત્યાંથી સેટ બગાડી દીધું. 6 પ્રવચનો ત્યાં હતા 3 દિવસ, 7 પ્રવચનો એક જ પત્ર ઉપર, કન્ટિન્યુ એક જ પત્ર ચાલી રહ્યો હતા. એ આવશે, મેં મળું પેપર ઉપર આવી ગયું છે, ચાલે છે. પત્ર બહુ સરસ, કૃષ્ણદાસભાઈના કોઈ એવી આત્માને એની યોગ્યતા કૃપાળુદેવને જ્ઞાનમાં આવી હશે, અથવા એમની યોગ્યતા એ કૃપાળુદેવના આત્મા ઉપર એવી અસર કરી, એ ખરે 8 પુષ્કાળમાં એમને ધારા નીકળી. શું અંદરથી ધારા નીકળી ગઈ, એટલે ઘણી સરસ વાત થઈ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, એટલે કે પ્રગટપણે અનુભવ થયો છે, તેવા આત્મા સિવાય, તેવા પુરુષ વિના, પુરુષ નામ આત્મા, સ્ત્રી પુરુષનો સવાલ નથી, કોઈ પણ આત્મા, એના વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. કેમ કે બીજો કશે કલ્પના કરી શકે છે, એને ખબર નથી, એ જોયું નથી, આત્મા કેવી રીતે કહેશે, એ કહેવાને યોગ્ય નથી. બિન અનુભવી છે, ક્યાંથી કહેશે, પોતે જ અંધારામાં છે. જે વિષયમાં પોતે અંધારામાં છે એમાં એ નિશંક તો હોય નહીં. નિશંક ક્યાંથી હોય, મારો આત્મા આવો છે, અનુભવ વિના નિશંકતા ક્યાંથી આવે, અથવા ભાવવાસન વિના નિશંકતા ક્યાંથી આવે. તો જે વિષયમાં નિશંકતા ન હોય એ વિષયમાં એ શંકામાં પોતે ગળકા ખાતો હોય છે, બીજાને આત્મ સ્વરૂપ દેખાડે કે બતાવે છે, સમજાવે કે બીજું. હા, એમાં તો એની વાણીમાં એ વિષય રસ ન હોય ને, આત્મરસ જ ન હોય. શબ્દોની ભભક છે એ જળ નો રસ છે, કેમ કે શબ્દો પોતે જળ છે, એટલે જળનો રસ છે, એનું આમાં કામ નથી. ભલે સાદી ભાષા હોય, સાદી વાણી હોય, પણ અંદર આત્માનો રસ ઝલક આવવી જોઈએ. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. અનુભવી પુરુષથી આત્મા જાણ્યા વિના કોઈને આત્મ કલ્યાણ થાય નહીં, ત્રણેય કાળે અને ત્રણેય લોકમાં. આ સિદ્ધાંત અબાધિત છે, આત્મકલ્યાણ આ સિવાય કોઈ રીતે થાય નહીં. તો જ થાય, બીજો ઉપાય જ નથી. અને એટલા માટે પહેલો વેરી ફર્સ્ટ થોટ આ આવવો જોઈએ કે આવા અનુભવી પુરુષને ગમે ત્યાંથી મૂર્તિ પાડવા, અને એને ગોતવા માટે હાથમાં પાતાળે દરિયામાં નીચે જવું પડે તો જવું ક્યાં, આ પહેલો વિચાર આપવો જોઈએ. કેમ કે એ વિના ઉપાય જ નથી બીજો, એને એને એનું એનું મૂલ્યાંકન થવું જોઈએ, એને એનું મૂલ્યાંકન થવું જોઈએ. નહીતર જો મૂલ્યાંકન નહીં થાય તો બેદરકાર રહેશે, તો શું થશે, તો બેદરકાર રહેશે. કેમ સત્સંગમાં મારે તુરંત જરાક કામ આવી ગયું, મને ફરાણા મળવા આવી ગયા. એ જ વખતે બરાબર મળ્યું, એ જ વખતે ટેલિફોન આવ્યો. અરે ભાઈ, એને કહી દે ને કે મારે અત્યારે સ્વાધ્યાયનો ટાઈમ છે, બધું પછી અત્યારે કાંઈ નહીં થાય, મને એક કલાક ઉભો રહે. શું નથી કરી શકાતી વ્યવસ્થા? પણ જીવ પોતે ઉદયને મુખ્યતા આપે છે અને પોતાનું ખોવે છે. ઉદયને મુખ્યતા આપીને પોતાનું ખોવે છે. પુરુષ થી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણ તો તીર્થંકર ના વિષ્ણુ પડ્યા છે. આચારંગ નું સૂત્ર છે, જો એ ગમ જાણે તો સબગમ જાણે, એનાથી વળે નહી. પ્રત્યક્ષ જ જોઈએ, પ્રત્યક્ષ નો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. તે પુરુષ થી આત્મા જાણ્યા વિના પુસ્તકો ગ્રંથો વાંચીને કે અજ્ઞાનીઓનો સંગ કરીને આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. અને એ પુરુષ થી આત્મા જાણ્યા વિના મેં આત્મા જાણ્યો છું, હું સમજું છું, એ કલ્પના છોડી દેવી. તે આત્મારૂપ પુરુષ ના સત્સંગ ની નિરંતર કામના રાખે. પણ જ્ઞાની પુરુષ નો કહ્યું ત્યાં, સત્પુરુષ ન કહે, આત્મારૂપ પુરુષ ને ના સત્સંગ ની નિરંતર કામના રાખે. અને ઉદાસીનપણે ભલે પછી અત્યારે સત્સંગ હજી મળ્યા નથી, અને તો પણ એ કામના રાખીને, એ કામનાને વસાત ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી કે કુટુંબ ધર્મ સંબંધી કે કર્મ સંબંધી કે ઉદય સંબંધી પરિણામો, અને ઉદય સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, પરિણામે કે ફળ સ્વરૂપે છૂટી શકાય એનાથી કેમ મુક્ત થવાય, છૂટી જવાય એવી રીતે વ્યવહાર કરવો. પણ જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા હોય તે વ્યવહાર કરવા યોગ્ય, જે વ્યવહાર કાર્યની અંદર પોતાને મોટપ મળતી હોય એ વ્યવહારે કરવો, ત્યાંથી દૂર રહેવું. બીજા બે પુસ્તકાળ બાકી રહ્યા છે.